એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ સંવેદનશીલ અને પ્રભાવશાળી અમેરિકન નવલકથાની વાત કરવાના છીએ, બ્રેટ લોટની જ્વેલ.
હા, બ્રેટ લોટ, એમની લેખન શૈલી ખરેખર અનોખી છે. સામાન્ય માણસના જીવનની જે અંદરની વાતો છે, શ્રદ્ધા, કુટુંબ, કંઈક ગુમાવવાનો વસવસો, આ બધું બહુ જ સહાનુભૂતિથી એ રજૂ કરે છે.
બરાબર. અને જ્વેલ, જે 1991માં આવી અને પછી તો ઓપરા બુક ક્લબમાં પસંદ થઈ, પછી તો એને બહોળી પ્રસિદ્ધિ મળી નહીં?
હા, ચોક્કસ. અને એની કથાનો વ્યાપ પણ મોટો છે. 1940ના દાયકાના મિસિસિપીના ગામડાથી શરૂ થાય છે અને લગભગ, મતલબ 4 દાયકા સુધી વિસ્તરે છે.
ઓહ, 4 દાયકા.
હા, અને મુખ્યત્વે તો એક માનવ પ્રેમ, એનો સંઘર્ષ અને પેલી વિકલાંગતા સામે સમાજનો જે વ્યવહાર હોય છે એની વાત છે. અને પેલો સવાલ પણ કે ખરેખર સાર્થક જીવન એટલે શું.
આ તો બહુ ગહન વિષયો છે. તો ચાલો આખી કથાને, એના પાત્રોની જે ભાવનાત્મક સફર છે, એને આપણે જરા ઊંડાણપૂર્વક સમજીએ. ક્યાંથી શરૂઆત થાય છે આ વાર્તાની?
વાર્તા શરૂ થાય છે 1943માં. અમેરિકાના દક્ષિણમાં મિસિસિપી રાજ્યનું એક નાનકડું ગામ છે ચોક્ટો. ત્યાં હિલબર્ન પરિવાર રહે છે, જ્વેલ અને લેસ્ટન અને એમના 5 બાળકો.
5 બાળકો એટલે મોટો પરિવાર.
હા, મોટો પરિવાર. જીવન સાદું છે પણ સંઘર્ષ તો છે જ. લેસ્ટન પેપર મિલમાં સખત મજૂરી કરે છે અને જ્વેલ ઘર અને બાળકો સંભાળે છે. બધું આમ ઠીકઠાક ચાલી રહ્યું છે.
અને પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવે છે 6ઠા બાળકના જન્મ સાથે.
બરાબર. બ્રેન્ડા કેનો જન્મ થાય છે, પણ એ ખુશી લાંબી ટકતી નથી. જે ડૉક્ટર છે એ બહુ જ, મતલબ, લાગણીશૂન્ય રીતે જ્વેલને કહે છે કે તમારું બાળક મોંગોલોઇડ ઇડિયટ છે.
અરે બાપ રે.
એ સમયે ડાઉન સિન્ડ્રોમ માટે આ શબ્દ વપરાતો. કેટલો અપમાનજનક.
અત્યંત. અને ડોક્ટર તો ત્યાં સુધી કહી દે છે કે આ ક્યારે ચાલશે નહીં, બોલશે નહીં, અને સારું એ જ છે કે તમે એને કોઈ સંસ્થામાં મૂકી દો અને ભૂલી જાઓ. ઓ, આ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ એક જ ક્ષણ આખી નવલકથાનો મુખ્ય સંઘર્ષ નક્કી કરી દે છે, નહીં? સમાજનો અને મેડિકલ જગતનો જે દ્રષ્ટિકોણ હતો એ કેટલો સંકુચિત હતો.
બિલકુલ. જીવનનું મૂલ્ય કોણ નક્કી કરે અને કયા આધારે, આ સવાલ અહીંથી જ શરૂ થાય છે. પણ જ્વેલ એ સાવ ભાંગી નથી પડતી.
શું કરે છે?
એ ડોક્ટરની સલાહને ફગાવી દે છે અને ત્યાં જ પોતાના મનમાં એ નાનકડી દીકરીને એક વચન આપે છે, એક મૌન પ્રતિજ્ઞા, કે દુનિયા ભલે ગમે તે કે, પણ હું એની માં, એને પ્રેમ આપીશ, ગૌરવ આપીશ અને દરેક શક્ય તક આપીશ. જાણે દુનિયાને ખોટી સાબિત કરવા માંગે છે.
એક માનું અદમ્ય મનોબળ. પણ મિસિસિપીના એ નાના ગામમાં આ નિર્ણય સાથે જીવવું સહેલું રહ્યું હશે? સમાજે કેવી રીતે પ્રતિક્રિયા આપી?
સહેલું તો બિલકુલ નહોતું. જીવન વધારે અઘરું બની ગયું. ગામના લોકો અમુક સહાનુભૂતિ બતાવતા, પણ એમાંય ક્યાંક અજ્ઞાનતા અને પૂર્વગ્રહ દેખાઈ આવતા. ઘણા બ્રેન્ડા કેને એક બોજ તરીકે જ જોતા.
અને લેસ્ટન, પિતા તરીકે એમનો શું પ્રતિભાવ હતો?
લેસ્ટન એ મૂંગા રહીને પરિસ્થિતિ સ્વીકારી લે છે અને પરિવાર માટે વધારે મહેનત કરવા માંડે છે. પણ જ્વેલનો સંઘર્ષ તો બેવડો હતો, બહારની દુનિયા સામે અને ક્યારેક અંદરખાને પણ. પણ આ શરૂઆતના વર્ષોએ એના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
અને પછી આવે છે પેલો બીજો મહત્વનો વળાંક, કેલિફોર્નિયા જવાનો વિચાર. એ કેવી રીતે આવે છે?
હા, એ આવે છે લગભગ 10 વર્ષ પછી. 1950ના દાયકાની વચ્ચે જ્વેલ ક્યાંક એક મેગેઝિનમાં વાંચે છે કે કેલિફોર્નિયામાં વિકલાંગ બાળકો માટે ખાસ શાળાઓ છે, વધુ સારી સગવડો છે.
ઓહ, એટલે એક આશાનું કિરણ દેખાયું એને.
બરાબર. અને એ આશા ધીમે ધીમે એક દૃઢ નિશ્ચય બની જાય છે. આપણે કેલિફોર્નિયા જવું જ પડશે. એના મનમાં કેલિફોર્નિયા એટલે જાણે બ્રેન્ડાકેના ભવિષ્ય માટેની એક વચનબદ્ધ ભૂમિ.
પણ લેસ્ટન માટે? એમના માટે તો પોતાનું બધું જ, મૂળિયા, ઘર, કામ, બધું છોડીને જવાનું હતું. એ તૈયાર થયા?
એમને ખચકાટ હતો, સ્વાભાવિક છે. લેસ્ટન વ્યવહારુ માણસ છે. પોતાની જમીન, પોતાનું પરિચિત જીવન છોડવું એને નહોતું ગમતું. અજાણ્યા ભવિષ્યનો ડર હતો. અહીં જ્વેલની આશા અને લેસ્ટનનો ડર, એ બે વચ્ચેનો જે તણાવ છે એ લેખકે બહુ સરસ રીતે પકડ્યો છે.
હા, આ નિર્ણય ખરેખર બહુ મોટો હતો. ખાલી જગ્યા બદલવાની વાત નહોતી, પેઢીઓનો ઇતિહાસ, પોતાની ઓળખ, પોતાનો સમાજ બધું જ પાછળ મૂકીને જવાનું હતું.
બિલકુલ, એક રીતે આખું અસ્તિત્વ જ બદલી નાખવા જેવું હતું. પણ અંતે જ્વેલનો નિશ્ચય જીતે છે. એનો પ્રેમ, એની જીદ કહો કે જે કહો તે,
અને પછી
એ લોકો નીકળી પડે છે.
હા,
પોતાની જે થોડી ઘણી માલ મિલકત હતી એ વેચીને, એક જૂની ગાડીમાં બધો સામાન ભરીને આખો પરિવાર પશ્ચિમ તરફ કેલિફોર્નિયાની લાંબી મુસાફરીએ નીકળી પડે છે.
કેલિફોર્નિયા, સોનેરી સપનાની ભૂમિ. પણ શું વાસ્તવિકતા એટલી જ સોનેરી હતી, કે પછી ત્યાં પણ સંઘર્ષ રાર જોતો હતો?
સંઘર્ષ તો ત્યાં પણ હતો, અને કદાચ વધારે કઠોર. લોસ એન્જલસ પહોંચ્યા પછી ખબર પડી કે સપના અને હકીકત વચ્ચે ઘણો ફરક છે. મોટું શહેર, મોંઘવારી, અજાણ્યા લોકો,
રહેવાનું, કામનું શું થયું?
એમને એક નાના ગીચ એપાર્ટમેન્ટમાં રહેવું પડ્યું. લેસ્ટનને સ્થિર નોકરી શોધવામાં બહુ મુશ્કેલી પડી, અને બીજા બાળકો જે હવે મોટા થઈ રહ્યા હતા એમને પણ ત્યાં ગોઠતું નહોતું. એમને એકલતા લાગતી હતી, પોતાના જૂના મિત્રો, જૂનું ઘર યાદ આવતું હતું.
આ તો અઘરું કહેવાય. અને પેલી ખાસ શાળાઓ જેના માટે આટલું બધું કર્યું, એનું શું થયું?
એ પણ સહેલું નહોતું. શાળાઓ તો હતી, પણ એડમિશન મેળવવું, સરકારી કાગળિયાની કાર્યવાહી, બ્યુરોક્રેસી, એ બધું જ એક નવી લડાઈ હતી જ્વેલ માટે. પણ એણે હાર ના માની, એ લડતી રહી બ્રેન્ડા કે માટે નાનામાં નાની તક ઊભી કરવા માટે.
પણ આ બધા તણાવની અસર પરિવારના સંબંધો પર તો પડી જ હશે ને?
ચોક્કસ પડી. બીજા બાળકોને એમ લાગવા માંડ્યું કે એમની જરૂરિયાતો, એમની લાગણીઓ જાણે મહત્વની જ નથી. માનું બધું ધ્યાન ફક્ત બ્રેન્ડાખે પર જ છે. આ ઉપેક્ષાની લાગણી ધીમે ધીમે નારાજગીમાં ફેરવાઈ.
હા, એ સમજી શકાય એવું છે.
અને પછી મોટી દીકરી બિલી જીન લગ્ન કરીને જતી રહે છે, જાણે પરિવારના વિખરાવાની શરૂઆત હતી.
એટલે એક તરફ જ્વેલનો સંઘર્ષ અને બ્રેન્ડા કેની પ્રગતિ, અને બીજી તરફ પરિવારના બાકીના સભ્યો સાથેનું અંતર વધતું જાય છે.
બરાબર. પણ આટલા સંઘર્ષ વચ્ચે પણ અમુક સારી બાબતો બની. 1960 અને 70ના દાયકામાં જ્વેલની મહેનત ખરેખર રંગ લાવી.
શું થયું? બ્રેન્ડા કેમાં કોઈ સુધારો આવ્યો?
ઘણો સુધારો. જે છોકરી માટે ડોક્ટરે કહ્યું હતું કે કશું નહીં શીખી શકે, એ બ્રેન્ડા કે વાંચતા અને લખતા શીખી.
અરે વાહ, આ તો અકલ્પનીય કહેવાય.
હા, આ કોઈ ચમત્કાર નહોતો, પણ જ્વેલના પ્રેમ અને એની ધીરજનું પરિણામ હતું. બ્રેન્ડા કે પોતાનું વ્યક્તિત્વ પણ વિકસાવે છે એની રમૂજ વૃત્તિ. એ બોલી નહોતી શકતી, પણ એની આંખો, એના હાવભાવથી એ ઘણું વ્યક્ત કરતી હતી. અને એનો એના મા બાપ સાથેનો સંબંધ તો બહુ જ ગાઢ હતો.
એટલે જ્વેલને એના પ્રયત્નોનું ફળ મળ્યું ખરું. એને સંતોષ થયો હશે કે એનો ત્યાગ વ્યર્થ નથી ગયો.
ચોક્કસ. પણ એની સાથે પેલી બીજી બાજુ પણ હતી. બીજા બાળકો મોટા થઈને પોતપોતાના જીવનમાં આગળ વધી રહ્યા હતા, દૂર જઈ રહ્યા હતા, અને એમની સાથેના સંબંધોમાં એક ખેંચાણ આવી ગયું હતું.
આ જીવનની જટિલતા છે ને, એક સફળતાની સાથે ક્યાંક નુકસાન પણ જોડાયેલું હોય છે.
સાચી વાત. લેખક જ્વેલની આ મિશ્ર લાગણીઓ, બ્રેન્ડા કેની સફળતા પર ગર્વ અને બીજા બાળકોથી દૂર થવાનું દુઃખ, બહુ સંવેદનશીલતાથી રજૂ કરે છે.
અને પછી વાર્તા આગળ વધે છે 1980ના દાયકામાં, જીવનના અંતિમ તબક્કા તરફ.
હા, હવે જ્વેલ અને લેસ્ટન વૃદ્ધ થયા છે. જીવન હજુ પણ પુખ્ત બ્રેન્ડા કેની દેખભાળની આસપાસ જ કેન્દ્રિત છે. પણ વર્ષોની મહેનત અને ચિંતાની અસર હવે લેસ્ટનના શરીર પર દેખાય છે. એમની તબિયત બગડે છે અને એમનું અવસાન થાય છે.
ઓહ, લેસ્ટન જે હંમેશા પડખે ઉભા રહ્યા હતા, એમના ગયા પછી તો જ્વેલ સાવ એકલા પડી ગયા હશે.
બહુ જ એકલા. અને હવે એમની સામે પેલો ભયાવહ સવાલ આવીને ઊભો રહે છે, મારા પછી બ્રેન્ડા કેનું શું થશે?
આ ચિંતા તો કોઈ પણ મા બાપને હોય, પણ એમની પરિસ્થિતિમાં તો આ ચિંતા વિકરાળ બની જાય.
બરાબર. અને આ જ ચિંતા એમને પોતાના આખા જીવન પર, પોતાના નિર્ણયો પર ફરીથી વિચારવા મજબૂર કરે છે. અને અહીં જ વાર્તા એની પરાકાષ્ઠા પર પહોંચે છે, પણ એ કોઈ ધમાકેદાર ઘટના નથી.
તો શું છે?
એક બહોત શાંત પણ અત્યંત શક્તિશાળી સ્વીકૃતિની ક્ષણ છે. એક દિવસ જ્વેલ એની દીકરી બ્રેન્ડા કેને જુએ છે. એ શાંતિથી પોતાના રંગીન બ્લોક્સ ગોઠવી રહી છે, અને એના ચહેરા પર એકદમ સહજ આનંદ છે. એને રમતા જોઈને જ્વેલને અચાનક સમજાય છે. એને એક સાક્ષાત્કાર થાય છે કે જીવનભર એનો પ્રયાસ બ્રેન્ડા કેને દુનિયાની નજરમાં નોર્મલ કે પરફેક્ટ બનાવવાનો હતો જ નહીં.
તો શું હતું
એનો અસલ ઉદ્દેશ્ય? તો ફક્ત એને પૂરેપૂરો પ્રેમ કરવાનો હતો. જે બી એ છે તેવી જ એને સ્વીકારીને એને ખુશ રાખવાનો હતો. અને એમાં એમાં તો એ સફળ થઈ છે, પૂરેપૂરી સફળ.
વાહ,
આ સમજણ ખરેખર બહુ મોટી વાત છે. જીવનભરના સંઘર્ષ પછી આંતરિક શાંતિ મળવી, સફળતા અને સાર્થકતાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ એના માટે.
બિલકુલ. અને નવલકથા આ શાંત સ્વીકૃતિ સાથે જ પૂરી થાય છે. એ સમજે છે કે બ્રેન્ડા કેનું જીવન ભલે દુનિયાની નજરે અધૂરું લાગે, પણ પ્રેમ અને આનંદની દ્રષ્ટિએ એ સંપૂર્ણ રહ્યું છે.
પાત્રોની વાત કરીએ તો જ્વેલ પોતે, એનું પાત્રલેખન કેવું છે? જ્વેલ એ આ કથાનું કેન્દ્ર છે, એનું હૃદય છે. એક સામાન્ય સીધી સાદી ગામડાની સ્ત્રીમાંથી એક અસાધારણ તાકતવાળી વ્યક્તિ બને છે. એનો પ્રેમ જ એની શક્તિ છે, પણ ક્યારેક એ જ પ્રેમ એક વળગણ જેવો બનીને એની મર્યાદા પણ બને છે, ખાસ કરીને બીજા બાળકોના સંદર્ભમાં.
હા, એ સંપૂર્ણ નથી, એમાં માનવીય નબળાઈઓ પણ છે.
બરાબર. એ કોઈ દેવી નથી, પણ એક સંઘર્ષ કરતી, ભૂલો કરતી, પણ અંતે તો પ્રેમથી ભરેલી એક માં છે.
અને લેસ્ટન, એનું મહત્વ શું છે?
લેસ્ટન એટલે પેલો શાંત સ્થિર પાયો. એ ઓછું બોલે છે, પણ એનો સાથ અડગ છે. એ વ્યવહારુ છે, જવાબદારી ઉઠાવે છે. જ્વેલના સપનાઓનો ભાર એ મૂંગા મોઢે ઉપાડે છે. એનો ત્યાગ અને એની નિષ્ઠા ખૂબ મહત્વના છે. એના વગર કદાચ જ્વેલ આટલું ના કરી શકત.
અને બ્રેન્ડા કે એ માત્ર એક કારણ નથી, એ પોતે એક પાત્ર તરીકે કેવી રીતે વિકસે છે
એ બહુ મહત્વની વાત છે. લેખકે બ્રેન્ડા કેને માત્ર દયાપાત્ર નથી બનાવી, એ પોતાની રીતે વિકસે છે, શીખે છે, ખુશ રહે છે, પ્રેમ વ્યક્ત કરે છે. એનું અસ્તિત્વ જ નવલકથાનો મુખ્ય સંદેશ છે, કે જીવનનું મૂલ્ય બુદ્ધિ કે ક્ષમતામાં નથી, પણ પ્રેમ અને અનુભૂતિમાં છે.
સાચી વાત. અને બીજા બાળકો, એમની ભૂમિકા શું છે?
એ લોકો એ કિંમતનું પ્રતીક છે જે ક્યારેક આવા એકનિષ્ઠ સમર્પણમાં ચૂકવવી પડે છે. એમની ઉપેક્ષા, એમની નારાજગી, એમનું દૂર થવું, એ બધું કથાને વધુ વાસ્તવિક અને કરુણ બનાવે છે. એ યાદ અપાવે છે કે સારા ઈરાદાના પરિણામો પણ જટિલ હોઈ શકે છે.
મુખ્ય થીમ્સ પર આવીએ. બિનશરતી પ્રેમ અને બલિદાનની વાત તો આપણે કરી, પણ લેખક એને આદર્શ બનાવ્યા વગર રજૂ કરે છે ને?
હા, બિલકુલ. જ્વેલનો પ્રેમ મહાન છે, પણ એની અસરો હંમેશા સકારાત્મક નથી. લેખક પ્રેમની આ જટિલતા, એની શક્તિ અને એની મર્યાદાઓ બંને બતાવે છે.
અને પેલો સાર્થક જીવનનો વિચાર, એના પર નવલકથા શું કહે છે?
એ સીધો સવાલ ઊભો કરે છે કે જીવનની કિંમત કોણ નક્કી કરે છે? ડોક્ટર અને સમાજ? બ્રેન્ડા કેને એની મર્યાદાઓથી જુએ છે. જ્વેલ એ નજરિયાને પડકારે છે. નવલકથા કહે છે કે જીવનનું મૂલ્ય પ્રેમ આપવામાં અને મેળવવામાં છે, આનંદ અનુભવવામાં છે. બ્રેન્ડા કેનું જીવન પોતે જ આ વાતનો પુરાવા છે.
શ્રદ્ધા અને આશાની પણ વાત આવે છે.
હા, જ્વેલની શ્રદ્ધા એને ટકી રહેવાની તાકાત આપે છે. પણ એ માત્ર બેસી રહેવાની શ્રદ્ધા નથી, એ લડવાની શ્રદ્ધા છે. એની આશા પણ બહુ જિદ્દી છે, જે વાસ્તવિકતાની સામે પણ ટકી રહે છે.
અને સ્થળાંતરનો મુદ્દો, મિસિસિપીથી કેલિફોર્નિયા, એ માત્ર જગ્યા બદલવાની વાત નથી, એના ઊંડા અર્થો છે.
ચોક્કસ. મિસિસિપી એટલે ભૂતકાળ, પરંપરા, અમુક બંધનો. કેલિફોર્નિયા એટલે ભવિષ્ય, આધુનિકતા, તકો, પણ સાથે અજાણ્યાપણું. આ સ્થળાંતર અમેરિકન સમાજમાં આવતા બદલાવનું પણ પ્રતીક છે.
અને હિલબર્ન પરિવાર માટે અમેરિકન ડ્રીમ પૈસા કમાવાનું નથી, પણ દીકરી માટે ગૌરવ અને સ્વીકૃતિ મેળવવાનું છે.
લેખકની લખવાની શૈલી કેવી છે? કેવી રીતે આટલી બધી ભાવનાઓ વ્યક્ત કરે છે? એમની શૈલી બહુ જ સાદી લાગે, પણ ગહન છે. સીધી સ્પષ્ટ ભાષા, કોઈ મોટા મોટા અલંકારો નહીં, પણ રોજિંદા જીવનની નાની વિગતો, પાત્રોના સંવાદો અને મુખ્યત્વે જ્વેલના વિચારો દ્વારા એ ઊંડા ભાવનાત્મક સત્યને સ્પર્શે છે.
એટલે વાચક જ્વેલ સાથે જોડાઈ જાય છે.
હા, કેમ કે મોટાભાગની વાર્તા જ્વેલના દૃષ્ટિકોણથી કહેવાય છે. આપણે એની સાથે જ બધું અનુભવીએ છીએ.
કોઈ ખાસ પ્રતીકો વાપર્યા છે લેખકે?
હા, અમુક સૂક્ષ્મ પ્રતીકો છે, જેમ કે જ્વેલનું નામ જ રત્ન, અને બ્રેન્ડા કે એના જીવનનું અમૂલ્ય રત્ન બને છે. હાથનું પ્રતીક પણ છે, લેસ્ટરના મહેનતુ હાથ, જ્વેલના સેવા કરતા હાથ, અને મિસિસિપી અને કેલિફોર્નિયા તો સ્થળ તરીકે પ્રતીકાત્મક છે જ.
આખી નવલકથામાંથી કોઈ એવી ક્ષણો કે વાક્યો જે મનમાં રહી જાય?
પેલું ડોક્ટરનું નિદાન તો છે જ, પણ મને જ્વેલનું પેલું મૌન વચન બહુ ગમે છે. તે દુનિયાને નક્કી નહીં કરવા દે કે તેની દીકરી કોણ છે. તે તેની માતા તેના જીવનને વ્યાખ્યાયિત કરશે. આમાં એક માનો દૃઢ નિશ્ચય છે.
અને લેસ્ટનનો ત્યાગ, પેલું વાક્ય કે તે અનુભવી રહ્યો હતો કે તે પોતાની જાતને પાછળ છોડી રહ્યો છે, એ પણ બહુ જ અસરકારક છે. એના મૌન બલિદાનને બતાવે છે.
અને અંતે પેલી સમજણવાળી ક્ષણ, ધ્યેય ક્યારે બ્રેન્ડાકેને દુનિયાની નજરમાં સંપૂર્ણ બનાવવાનો નહોતો. ધ્યેય તેને સંપૂર્ણ રીતે પ્રેમ કરવાનો હતો, અને તેમાં તે જાણતી હતી તેઓ સફળ થયા હતા. આમાં જાણે બધું જ આવી ગયું.
ખરેખર આ નવલકથા વાંચનાર પર કેવી અસર છોડે છે, શું યાદ રહી જાય છે?
જ્વેલ વાંચ્યા પછી મન થોડું ભારે થઈ જાય, આંખો ભીની થાય, પણ અંતે એક પ્રકારની શાંતિ અને આશાનો અનુભવ થાય છે. એ આપણને આપણા પોતાના પૂર્વગ્રહો વિશે વિચારતા કરી દે છે.
હા, આપણે જ્વેલના સમર્પણને સલામ કરીએ છીએ, પણ સાથે એને નિર્ણયોની બીજી બાજુ પણ જોઈએ છે. એ સરળ જવાબો નથી આપતી.
સાચી વાત. અને મુખ્ય વાત એ શીખવે છે કે દરેક જીવન, ભલે ગમે તેટલું અલગ કે પડકારજનક હોય, એનું પોતાનું એક ગૌરવ છે, એનું મૂલ્ય છે. પ્રેમ આપવાની અને મેળવવાની ક્ષમતા એ જ સૌથી મોટી વાત છે.
તો અંતમાં આપણે કહી શકીએ કે જ્વેલ એ માત્ર એક દુઃખભરી કથા નથી.
ના, એ બિનશરતી પ્રેમની, માણસના મનોબળની અને દરેક જીવનની અંદર રહેલી સુંદરતા અને મૂલ્યની એક ગાથા છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.